महादेव्या कुक्षिरत्नं शब्दजेतरवात्मजं राजचंद्रमहं वन्दे तत्वलोचनदायकं प्रभुतत्वलोचनदायकं।
इंद्रज्ञान मंदिर राजकोट, रविवार तारीख 24 जून 2007, श्रीमद् राजचंद्र वचनामृत क्रमवार पत्र स्वाध्याय पत्रांक 480। मुंबई, पोस्ट सुद 5, 1950। कोई पण जीव ने कहीं पण परिश्रम देवो ये अपराध छे, अने तेमा मुमुक्षु जीवने तेना अर्थ सिवाय परिश्रम देवो ए जरूर अपराध छे एवो अमारा चित्तनो स्वभाव रहे छे। तथापि परिश्रमनो हेतु एवा कामनो प्रसंग तमने क्वचित जणावानु थाय छे, जे विषयना प्रसंगमां अमारा प्रत्ये तमने निशंकता छे, तथापि तमने तेवे प्रसंगे क्वचित परिश्रमनु कारण थाय ए अमारा चित्तमां सहन थतु नथी, तो पण प्रवर्तीए छीए ते अपराध क्षमा योग्य छे। अने एवी अमारी कोई प्रवृत्ति प्रत्ये क्वचित पण अस्नेह न थाय तेटलो लक्ष पण राखवो घटे छे। साथेनो भाई रेवाशंकरनो कागळ छे, ते अमारी प्रेरणाथी लखायो छे। जे रीते कोईनू मन न दुभाय तेम करी ते कार्य करवानी जरूर छे, अने ते विषयना प्रसंगमां कंई पण चित्त व्याकुळता न थाय तेटलो लक्ष योग्य छे। महामुमुक्षु पूज्य अंबालाल भाई ऊपरनो आ पत्र छे। જ્ઞાનીની વિચારધારા કેટલી સૂક્ષ્મ હોય છે, કેટલી સૂક્ષ્મતાથી સામાના મનોભાવ અંતરના ભાવને એ જાણીને કેટલો લક્ષ કરાવે, અને જીવનો કિંચિત માત્ર પણ જીવમાં દોષ બુદ્ધિ ઉત્પન્ન ન થાય એની કાળજી જ્ઞાનીઓ રાખે છે। વાત મૂકી છે પરમાર્થ માર્ગના વ્યવહારની। કોઈ પણ જીવને કંઈ પણ પરિશ્રમ દેવો એ અપરાધ છે, અને તેમાં મુમુક્ષુ જીવને તેના અર્થ સિવાય પરિશ્રમ દેવો એ જરૂર અપરાધ છે એવો અમારા ચિત્તનો સ્વભાવ રહે છે। આપણું કામ કોઈને વળગાડી દેવું, આપણી મુશ્કેલી કોઈના ઉપર ટ્રાન્સફર કરી દેવી, આ બધું તો સ્વાભાવિક આપણા જીવનની અંદર એક એવી નબળી વૃત્તિઓ છે। અહીંયા લક્ષ્ય કરાયો છે પરમાર્થ માર્ગના, કે સંસારનું જે છે એ સંસારનું તો સંસાર જ થયા કરશે, એમાં કાંઈ બીજી વાત નથી, પણ પરમાર્થ માર્ગની અંદર કોઈ પણ જીવને કંઈ પણ પરિશ્રમ દેવો એ અપરાધ છે। આપણી કોઈ પણ વાત આપણે સહન કરવાની, આપણી કોઈ પણ કાર્ય આપણે નિપટાવવાનું, કોઈ જીવને પરિશ્રમ દેવો એ અપરાધ, પહેલા પહેલા વાત વ્યવહારની શુદ્ધતા પહેલી, પછી પોઝિશન ગમે તે હોય, બોસ હોય, શ્રીમંત હોય, અધિકારી હોય, અમલદાર હોય, એની કોઈ વાત નથી। કારણ કે મુમુક્ષુ જીવને તેના અર્થ સિવાય પરિશ્રમ દેવો એ જરૂર અપરાધ છે પરમાર્થ માર્ગની અંદર। કોઈ ગુરુ હોય, કોઈ સિનિયર મુમુક્ષુ હોય, પોતાનું કામ પોતે કરવું, પોતાને જે કંઈ કરવાનું છે એને અર્થે મુમુક્ષુને પરિશ્રમ નહીં દેવો, પરમાર્થના સંબંધને વટાવી ન ખાવા, સીધી સાદી વાત। જ્યાં ત્યાં કોઈ પણ વસ્તુ આપણે કહીએ જગતની અંદર પશ્ચિમની સંસ્કૃતિની અંદરનું એક દૂષણ, એનું પરિણામ એ શું છે? એવરીથિંગ કમર્શિયલાઇઝેશન, પોતાના હિતને અર્થે થઈને એ ગમે તે વસ્તુ કરવા તૈયાર, કરી જ નાખે, ખબર જ ન પડે આપણને. સ્વામી વિવેકાનંદજી વિદેશમાં હતા અને એના પ્રવચનોના આયોજન કરતા હતા. ઘણા વખત પછી સ્વામીજીને ખબર પડી કે આયોજન કરનારાનો હેતુ શું છે, મારા પ્રવચનના આયોજનમાંથી કમાણી કરી લેવી. અમેરિકાની અંદર તો ટિકિટ વ્યવસ્થા બીજું ત્રીજું, અને જે આયોજક હતા એને કોઈ પારમાર્થિક ભાવ, ધર્મ પ્રચારનો, તત્વ પ્રચારનો, લોક કલ્યાણનો, જગ કલ્યાણનો એ ઓછો. એવરીથિંગ ઇઝ ટુ બી કોમર્શિયલાઇઝ. પછી કોમર્શિયલાઇઝેશન એ પૈસાના રૂપમાં હોય, પ્રતિષ્ઠાના રૂપમાં હોય, પોતાની પોઝિશનને દ્રઢ કરવાના રૂપમાં હોય, આ તો અનેક પ્રકારના એના સૂક્ષ્મ ભાવો છે બધા. પણ એ પોતાના સ્વાર્થને સાધવા માટે થઈ અને સંતને વટાવી ખાવા હોય તો એને વાંધો નથી. એવી દશા આજે આપણે અહીંયા ભારતમાં જોઈએ રાજકારણની અંદર, સૌને વટાવી ખાવા, પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા માટે થઈને નીચેમાં નીચેની કક્ષાએ જવામાં કોઈને કાંઈ વાંધો નથી. વાતો ભલે ને મૂલ્યની કરે, એ બધા શાબ્દિક ભ્રમજાળ છે. અહીંયા સિદ્ધાંત કીધો કે કોઈ પણ જીવને કંઈ પણ પરિશ્રમ દેવો એ અપરાધ છે. આપણે સંવત્સરીને દિવસે અપરાધ દોષ એની ક્ષમા યાચના કરીએ, પણ અપરાધનું સ્વરૂપ ખબર છે? દોષ અમારો છે, કર્મ અમે બાંધ્યા છે, અમે કોઈને દોષ નહીં દઈએ, કોઈને અપરાધમાં નહીં લઈએ. આ અપરાધનો પેલા ભાવ છે. અપરાધ ભાવ શું? તો મેં તમને કષ્ટ આપ્યું અથવા મારા કારણે તમને કષ્ટ મળ્યું, એ પણ જીવને એ જ્યારે લક્ષમાં આવે કે આમ થવું જોઈતું નહોતું પણ સંયોગોને કારણે થયું છે, તો પણ એને ખેદ વર્તે, એને એનો બોજો વર્તાય. કોઈ પણ જીવને કંઈ પણ પરિશ્રમ દેવો એ અપરાધ છે. જો જૈન દર્શનની આ સૂક્ષ્મ વાત આપણને બેસે નહીં, અને નહીં બેસે કેમ કે એટલું બધું જીવન આપણું સંવેદના શૂન્ય છે કે આટલી બધી સૂક્ષ્મ વાતો તો બેસે જ નહીં. કેટલીક વાર તો એમ થાય કે શું થાય, કરવું જ જોઈએ ને, એ તો એનું કામ છે અને અમારો એટલો અધિકાર છે. પાછી મુશ્કેલી એ છે કે અમારો એટલો અધિકાર છે. અહીંયા તો સર્વ જીવ બધા એક સમાન જેને માન્યા છે, એને જીવ નાનો કે જીવ મોટો, જીવ એકેન્દ્રિય કે જીવ પંચેન્દ્રિય, જીવ અસંગની કે સંગની, જીવ દ્રવ્ય તો સૌમાં સમાન છે. નહીં તો મૈત્રી ભાવ, જીવ મૈત્રી એનો આધાર શું? પર્યાય અવસ્થાના ભેદ કે તત્વ અવસ્થાની એકત્વતા? તત્વથી સૌ ચિત્ત ચૈતન્ય છે, સર્વ જીવ છે સિદ્ધ સમ. તત્વથી આ જીવની અવસ્થા છે, પછી પર્યાયથી એની અવસ્થા, એના કર્મ જનિત જે કંઈ એની અવસ્થા હોય એ અવસ્થા જુદી વાત છે. પણ જ્યારે જીવ મૈત્રીની વાત કરે ભગવાન મહાવીર, એ 84 લાખ યોનિના જીવો સાથેની મૈત્રીની વાત કરે, અને આપણે અપરાધની જ્યારે આલોચના કરીએ ત્યારે આ બધા જીવો પ્રત્યેના અપરાધ આપણે લઈએ કે 7 લાખ પૃથ્વી ખાય, 7 લાખ અપકાય, આ બધા જીવો પ્રત્યે મારો થતો અપરાધ છે. કોઈ પણ જીવને કંઈ પણ પરિશ્રમ દેવો એ અપરાધ છે. આ જનરલ વાત થઈ, આ જનરલ સિદ્ધાંત. પ્રત્યેક જીવને પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ છે. જેમ આપણને બધું ગમે છે એવું જ બધા જીવોને પોતાની અપેક્ષાએ ગમતું હોય છે. એટલે બહુ સરસ એક સૂત્ર સંસ્કૃતની અંદર આપણી સંસ્કૃતિમાં આપ્યું કે સાહેબ અમારે કેવી રીતે રહેવું કે જેથી કરીને અમે કોઈને અન્યાય ન કરી શકીએ. તો આપણા ઉપનિષદમાં ઋષિ મુનિઓએ એક જવાબ આપ્યો કે આત્મનઃ પ્રતિકૂલાની પરેશામ ન સમાચરેત, તને જે અનુકૂળ ન આવે એ તારે કોઈના પ્રત્યે આચરણ કરવું નહીં. જો તને નથી ગમતું તો એને નહીં જ ગમતું હોય, પણ લાચારીથી મજબૂરીથી તારી પોઝિશન વટાવી ખાસ અને માન કે એને કરવું જોઈએ તો એ અપરાધ છે. તને નથી ગમતું ને કોઈ તારું અપમાન કરે, તને નથી ગમે તો એને પણ ન જ ગમે. કોઈ મુશ્કેલી તને નથી ગમતી તો એને ન ગમે. દુઃખનો કોઈ પ્રકાર તને નથી ગમતો તો એને ગમતો નથી, તો એને આપવાની જરૂર નથી. એને દુઃખ આપ્યા વિના તું સુખ મેળવી શકતો તો મેળવ. આવા સૂત્રો, ન્યાયના સૂત્રો, નીતિના સૂત્રો, આને કહેવાય કે મૂલ્ય અધિષ્ઠિત સંસ્કૃતિ. મૂલ્યનું ભાન ન હોય ને મૂલ્ય મૂલ્ય શબ્દ બોલ્યા કરીએ ડિક્શનરીનો, એનો કોઈ અર્થ નથી. એનાથી કોઈ સાંસ્કૃતિક જ્યોત સમાજમાં પ્રગટે નહીં. કોઈ પણ જીવને અપરાધ ન, પરિશ્રમ ન દેવો. પરિશ્રમ દેવો એ અપરાધ છે. અને એમાં આગળ મુમુક્ષુ જીવ, મુમુક્ષુ એટલે જેને માત્ર મોક્ષની અભિલાષા છે, મોક્ષ સિવાય બીજી કોઈ અભિલાષા નથી, આ મુમુક્ષુ છે. એટલે એને સંસારની અંદર હવે કંઈ લેવું, મેળવવું, ભોગવવું એ બધી વસ્તુ એની શમી ગઈ છે, ગૌણ થઈ ગઈ છે. સંસારમાં છે ત્યાં સુધી એ જે છે તે છે, પણ હવે અભિલાષાના રૂપમાં સંસાર નથી, ઈચ્છાના રૂપમાં સંસાર નથી, ઈચ્છાના રૂપમાં પરિભ્રમણ નથી, નવા જન્મો નથી. તો મુમુક્ષુ એટલે જેને મોક્ષની અભિલાષા છે. યથાશીઘ્ર હવે અમારે આ સંસારના સુખ દુઃખના, જન્મ મરણના અને ભવચક્રમાંથી અમારે પ્રભુ મુક્ત થવું છે. જેવી શાશ્વત અવસ્થા સિદ્ધ પરમાત્માએ પ્રાપ્ત કરી છે એવી અવસ્થા મારે પણ પ્રાપ્ત કરવી છે, એ મુમુક્ષુ છે. જગતની મોહાશક્તિથી જે મૂંઝાયો, હવે અમને મૂંઝવણ છે. જગતની અંદર બહુ સરસ પ્રલોભનો છે, લાલચ છે, બધું જ છે, પણ અમને તો એની મૂંઝવણ છે. જ્યાં જ્ઞાન છે ત્યાં એનું સ્વરૂપ એ સમજે છે કે આ બંધન છે, એટલે એને મૂંઝવણ છે. મુમુક્ષુને એ સમજ છે એટલે એ મોક્ષને માટે જ યત્ન કરે તે મુમુક્ષુતા. એટલે હવે એનો પ્રયત્ન શેનો હોય? સંસારની વૃદ્ધિનો કે મોક્ષની પ્રાપ્તિનો? સંસારને સંક્ષેપ કરવા માટે પ્રયત્ન કરે કે મોક્ષને નજીક લાવવા માટે પ્રયત્ન કરે? તો એ સમીપગામી ક્યાં થાય, સંસારમાં કે મુક્તિમાં? તો આ મુમુક્ષુ છે. તો કે જે મુમુક્ષુ જીવને તેના અર્થ સિવાય પરિશ્રમ દેવો એ જરૂર અપરાધ છે એવો અમારા ચિત્તનો સ્વભાવ રહે છે, આ જ્ઞાનીની દશા. ચિત્તનો સ્વભાવ અમારો એટલો બધો ઉપયોગ રહે છે એટલે એને મુમુક્ષુના અર્થ સિવાય એ જીવને કંઈ લાભ થતો હોય, એ જીવનું કંઈ કલ્યાણ થતું હોય, એ જીવને કોઈ પણ પ્રકારે કંઈ એનું મંગલ થતું હોય, એ સિવાય કંઈ પરિશ્રમ દેવો એ તો જરૂર અપરાધ છે. આ પરમાર્થ માર્ગના નીતિ સૂત્રો. આપણે નીતિ શબ્દ બહુ બોલીએ છીએ, પણ નીતિનું મૂલ્યાંકન શું? નીતિના માપદંડ શું? નીતિનું સ્વરૂપ શું? નીતિની કસોટી શું? કોને નીતિ કહેવી? સામાન્ય જીવનું હિત થાય એવું કરવું. અહીંયા તો હું સાચો છું, પછી સામો કપાઈ જાય તોય નીતિ, સામો લૂંટાઈ જાય તોય નીતિ. કોઈ જીવના સુખનો ક્લેશ માત્ર પણ વિચાર જ ન હોય, ખ્યાલ જ ન હોય, એને નીતિ કેવી રીતે કહેવાય? પ્રશ્ન ઘણા આવે છે, નીતિ સુનીતિ. ગાંધીજીએ કૃપાળુદેવના પ્રશ્નો પૂછ્યા છે. બધા જુદા જુદા પ્રસંગોની અંદર આવે ત્યારે વાત નીકળે, પણ નીતિ શબ્દ કોઈનું પણ ક્યાંક ક્યાંય અહિત ન થાય. તું ભલે સાચો હો તો ખોટો થાય, કેમ કે સત્ય એ સાપેક્ષ છે, નિરપેક્ષ નથી. દેર ઇઝ નો એબ્સોલ્યુટ ટ્રુથ. કેવળી સર્વજ્ઞ સિવાય કોઈનું સત્ય નિરપેક્ષ નથી. એબ્સોલ્યુટ ટ્રુથ જેને કહીએ એ તો સર્વજ્ઞ પરમાત્માનો છે, અરિહંત પરમાત્માનો છે. જગતના જીવોનું તો સત્ય સાપેક્ષ છે. મારા સુખની અપેક્ષા એ હું વાત કરું કે આ નીતિ છે તો સાપેક્ષ છે. વોટ યુ આર ટોકિંગ ઇઝ સબ્જેક્ટિવ એન્ડ નેવર ઓબ્જેક્ટિવ એન્ડ ઇટ ઇઝ નેવર એબ્સોલ્યુટ. કારણ કે જીવન મતલબ સાથે જોડાયેલું છે, સ્વાર્થ સાથે જોડાયેલું છે, અને જ્યાં સુધી જેટલે અંશે જીવની અંદર આ ભાવ હશે ત્યાં સુધી એનું સત્ય પણ અસત્ય છે. કારણ કે સત્યનો નિયમ છે સૌને સુખકારી, સૌને હિતકારી, સૌનું કલ્યાણકારી, સૌને મંગલકારી. આ સત્યની કસોટી છે. મુમુક્ષુ જીવને તેના અર્થ સિવાય પરિશ્રમ દેવો એ જરૂર અપરાધ છે એવો અમારા ચિત્તનો સ્વભાવ રહે છે, અમને આવું લાગે છે. તથાપી આવું છે આ સિદ્ધાંત કીધો. એક સિદ્ધાંતમાં પહેલું ભાગ એનો એ આવ્યો કે કોઈ પણ જીવને અપરાધ દેવો એ અપરાધ, એ પરિશ્રમ દેવો એ અપરાધ છે. અને સિદ્ધાંતનો બીજો ભાગ આવ્યો કે મુમુક્ષુ જીવને તેના અર્થ સિવાય, એટલે એના કલ્યાણ સિવાય પરિશ્રમ દેવો એ તો જરૂર અપરાધ છે. આ સિદ્ધાંત, આ નીતિનો બાંધો કહેવાય. કૃપાળુદેવે એક જગ્યાએ લખ્યું, નીતિના બાંધા ઉપર પગ દઈને ચાલવું. એ કહે છે તથાપી, હવે સમજાવે છે. કેટલીક વાર સંતોની વાત આપણને પકડાતી નથી, જ્ઞાનીઓનો વ્યવહાર આપણાથી સમજાતો નથી, અને મનના પરિણામ વિપરિણામને પામે છે. કૃપાળુ દેવ કેટલી સૂક્ષ્મતા અહીંયા જાય છે કે તથાપી, એટલે આવું જે જાણે છે એ કે તથાપી, પરિશ્રમનો હેતુ એવા કામનો પ્રસંગ તમને ક્વચિત જણાવવાનો થાય છે. જે વિષયના પ્રસંગમાં અમારા પ્રત્યે તમને નિશંકતા છે, તથાપી તમને તેવે પ્રસંગે ક્વચિત પરિશ્રમનું કારણ થાય એ અમારા ચિત્તમાં સહન થતું નથી. કંઈક એવો પ્રસંગ છે કે જેથી કરીને અંબાલાલ ભાઈને કંઈક કામ આપવું છે અને એમાં અંબાલાલનું હિત સંકળાયેલું છે, પણ અંબાલાલના લક્ષમાં આવે અથવા ન પણ આવે. એટલે કૃપાળુદેવે સિદ્ધાંત સમજાવીને કહ્યું કે હવે અમે તમને કંઈક પરિશ્રમ, તમને લાગશે કે મને આ તો ગુરુદેવે મુશ્કેલીમાં મૂક્યો, આ તો મારા ઉપર કામ આપી દીધું, મને તો મજૂરીએ વળગાડી દીધો. ઘણી વાર બને છે આપણે સંત પુરુષોના, જ્ઞાની પુરુષોના આશયને પકડી શકતા નથી. એટલે કૃપાળુ દેવ તો અહીંયા કહે છે કે આવ છે, અમે જાણીએ છીએ, અને હવે તમને પરિશ્રમ દેવાનું થાય, તમને પરિશ્રમ થાય એવું તમને જણાવવાનું થાય છે. જો કે તમને અમારા પ્રત્યે નિશંકતા છે, છતાં પણ તમને પરિશ્રમ લાગે જો તો એનો અમને ખેદ છે, અમને એનો ખેદ છે. જ્ઞાનીની વાતને સમજવી. વિવેકાનંદજી કલકત્તામાં આવ્યા વિદેશથી યાત્રા કરીને, નાગપુરના હિતવાદના સંપાદક એમને મળવા ગયા અને એમણે કહ્યું કે અમારે તમારી સાથે તત્વજ્ઞાનની ચર્ચા કરવી છે, હિન્દુ ફિલોસોફી, અદ્વૈત ફિલોસોફી. ત્યાં સુધી તો કંઈ આપણે આપણા સંત પાસે જવાની જરૂર નહોતી, પણ દુનિયાની અંદર એનું નામ થઈ ગયું, જગતના વર્તમાન પત્રો એને બિરદાવ્યા અને હિન્દુ મોન્ક ઓફ ઇન્ડિયા આ રીતે એનું વિશ્વ ગૌરવ થઈ ગયું. એટલે અહીંના પત્રકાર પણ દોડ્યા કે સાહેબ આપની સાથે અમારે ચર્ચા. અને આ સ્વાભાવિક જ છે, આ બધા સત્તાને પાછળ દોડે, બાકી કોઈને કંઈ તમારી પાસે સમજવાની ઈચ્છા હોતી નથી. ત્યાં બેઠા એમાં ઘટના સરસ બની કે વિવેકાનંદજીએ તો એમને 1.5 કલાક સુધી એની સામે પ્રશ્નોત્તરી કરી કે તમે ક્યાંથી આવો છો, ત્યાંની પરિસ્થિતિ કેમ છે, પાણી, વરસાદ, ખેતીનો પાક, માણસોની વ્યવસ્થા, લોકોને અનાજ વગેરેની, વસ્ત્રની વ્યવસ્થા, પશુઓના ઘાસચારાની વ્યવસ્થા. આ દુષ્કાળ છે, મેં સાંભળ્યું છે તમારી બાજુ આવી પ્રકારનો, ધેર ઇઝ અ ડ્રોટ ઇન યોર એરિયા, તો એનું મને આકલન આપો, તમે તો પત્રકાર છો, કેટલી કેટલી પ્રકારના લોકોને કેવી કેવી પ્રકારની ઉપાધિ છે, દુઃખ છે, વ્યાધિ છે, અને એને માટે થઈને તંત્ર શું ચાલે છે. એ સમય તો બ્રિટિશ તંત્ર હતું, આમાં કંઈ આપણે ઉપકારી થઈ શકીએ. તો પેલા 1.5 કલાક પછી ઓલા તંત્રીએ કીધું, માફ કરજો સાહેબ, હવે અમે રજા લઈએ છીએ, અમે તો તમારી પાસે ઉચ્ચ મૂલ્યોની ચર્ચા કરવા આવ્યા હતા ફિલોસોફીની, અને તમે તો નકામો ખોટો ટાઈમ વેસ્ટ કર્યો અમારો 1.5 કલાક સુધી આવી ફાજલ વાત કરીને. અને એ સમયે વિવેકાનંદજીનું જે વાક્ય જગ પ્રસિદ્ધ છે, સો લોંગ એ સિંગલ ડોગ ઓફ માય કન્ટ્રી સ્ટાર્વિંગ, ટુ ફીડ હિમ ઇઝ માય રિલિજિયન. મારા દેશનો એક કૂતરું, એક પશુ પણ જો ભૂખે મરતું હશે તો એને ખવડાવવું એ મારો ધર્મ છે, આ રાષ્ટ્રધર્મ છે. તમારે આ ચર્ચા કરવી છે મારી સાથે તત્વજ્ઞાનની, જેમાં કંઈ કરવું કરાવવું નથી અને કંઈ જવાબદારી આવે તો ભાગવું છે. જ્ઞાનીની વાત કેવી રીતે સમજાય? જ્ઞાની પરિશ્રમ દેવાય છે, એ પરિશ્રમ દેવાય છે ત્યારે જ્ઞાની તરફથી કોઈ આવું મળે તો આપણને તો શંકા થઈ જાય, અથવા આપણે થોડા આકુળ વ્યાકુળ થઈ જાય કે મને આવું કામ આપી દીધું, મને તો ચર્ચામાં રસ છે કામમાં નથી. જે વિષયના પ્રસંગમાં અમારા પ્રત્યે તમને નિશંકતા છે, કૃપાળુ દેવ અંબાલાલભાઈને કેવી રીતે ડીલ કરે છે. મેં કહ્યું કે આ માનસ શાસ્ત્ર શીખવું હોય તો વચનામૃતનો અભ્યાસ કરો. તમને અમારા પ્રત્યે તો નિશંકતા છે, તથાપિ તમને તેવે પ્રસંગે ક્વચિત પરિશ્રમનું કારણ થાય. જો તમને લાગે કે પરિશ્રમ થયો મને આપ્યો, એ અમારા ચિત્તમાં સહન થતું નથી, તો પણ પ્રવર્તીએ છીએ. તે અપરાધ ક્ષમા યોગ્ય છે અને એવી અમારી કોઈ પ્રવૃત્તિ પ્રત્યે ક્વચિત પણ અસ્નેહ ન થાય તેટલો લક્ષ પણ રાખવો ઘટે છે. અમારી આ પ્રવૃત્તિ જે છે મુમુક્ષુઓને ક્યાંક એના હિતને અર્થે પરિશ્રમ આપવો પડે અને તમને નિશંકતા હોવા છતાં પણ પરિશ્રમનું કારણ થાય એવો ભાવ થઈ જાય તો અપરાધ છે. આવી અપરાધની પ્રવૃત્તિ અમારી છે અને એવી અમારી કોઈ પણ પ્રવૃત્તિ પ્રત્યે ક્વચિત પણ અસ્નેહ ન થાય એટલો લક્ષ રાખજો. ભલે અમારા પ્રત્યે નિશંકતા છે પણ અમારા પ્રત્યે તમે શબ્દ પ્રયોગ શું મૂક્યો છે? અસ્નેહ. કેટલો સરસ શબ્દ જ, કેટલો સૌમ્ય છે. તમને અમારા પ્રત્યે વિરોધ ન જાગે, દ્વેષ ન થાય, તિરસ્કાર ન થાય, ઘૃણા ન થાય, એ કાંઈ નહીં. અમારા પ્રત્યેનો સ્નેહ છે ને એ પણ સે ઝાંખો ન પડવો જોઈએ, આટલો લક્ષ રાખજો. અમે આ કામ તમને આપવાના છીએ. પરિશ્રમ ન દેવો એ અમે જાણીએ છીએ, એ અપરાધ છે, એ અમારા લક્ષમાં છે. પણ મુમુક્ષુના અર્થે જો થતું હોય, પણ મુમુક્ષુના લક્ષમાં પોતાને ન હોય તો કે મારા હિતને કારણે છે, તો એને પરિશ્રમ લાગશે અને એને પરિશ્રમ લાગે તો અમે આ પ્રવૃત્તિ કરીએ છીએ. તો કહે છે કે તમે અમારો અપરાધ ક્ષમા કરજો, કારણ કે અમારા ચિત્તમાં તમારા મંગલની અને હિતની કામના છે. જ્ઞાનીનો પ્રેમ નિર્વ્યાજ હોય છે, નિસ્વાર્થ હોય છે. જેમ જ્ઞાનીનું એમ જ જીવનની અંદર એવા આપણા હિત મિત્રો, જેને કહીએ કલ્યાણ મિત્રો, કોઈ પિતાના રૂપમાં હોય, કોઈ સ્નેહીના રૂપમાં હોય, સતત જેના અંતરની અંદર આપણા કલ્યાણ સિવાય બીજી કોઈ કલ્પના ન હોય, કોઈ ન હોય. પણ જીવ સ્વાર્થની અંદર અને મતલબની અંદર ગરકાવ થઈ જાય ત્યારે એને આવા ગુણીજનોની વાત પણ બોજારૂપ લાગે છે. ત્યારે એને બાપ પણ અડખામણો લાગે, ભાઈબંધ પણ અડખામણો લાગે અને એને મીઠા મીઠા બોલ એની પાછળ કરનારા લેભાગુ ભેગા થાય એ બધા ગમે. પણ જેને નિષ્ઠા છે તમારા પ્રત્યેની, તમારા હિતની, તમારા કલ્યાણની, તમારા મંગલની, આવો નિસ્વાર્થ ભાવ જેને તમારા પ્રત્યે છે એના પ્રત્યે એને ભાવ ના થાય, એને એમ થાય કે હી ઇઝ ટોર્ચિંગ મી, એ મને પરિશ્રમ આપે છે. એ પરિશ્રમ મેન્ટલ પણ હોય, ફિઝિકલ પણ હોય, આવો ભાવ થઈ જાય. જ્ઞાની પુરુષ ત્યાં કહે છે કે ક્ષમા કરજો તમે અમને. કોણ ક્ષમા માગે છે? સંત ક્ષમા માગે છે મુમુક્ષુની. કે છે કે તે અપરાધ, અમે કદાચ અપરાધ કર્યો છે એમ તમને લાગે, અમે તમને સિદ્ધાંત આપી દીધો છે કે પરિશ્રમ દેવો કોઈ પણ જીવને અપરાધ છે અને અમે એવો અપરાધ કરીએ તો અમારો અપરાધ ક્ષમા યોગ્ય છે. આ વાત પકડાય છે? શ્રીમદ રાજચંદ્ર જેવો પુરુષ મુમુક્ષુને લખે છે કે અમે તમને અપરાધ આપીએ છીએ, એક કાર્યક્રમ આપીએ છીએ, પરિશ્રમ આપીએ છીએ, તમને અમારા પ્રત્યે ભલે કોઈ શંકા નથી પણ તમે અમને જ્યાં સુધી કામ ન આપ્યું હોય ત્યાં સુધી જ વાલા લાગતા હો. જરાક અમે તમને કંઈક કહીએ ત્યાં તો તરત તમારી મતે ફરી જાય, વિભ્રમ થાય, સંભ્રમ થાય, કે અમે નહોતું ધાર્યું કે એનું અમારે આ કરવું પડશે અથવા એને અમને આપ્યું તો એનો પાછો હેતુ તો સમજાય નહીં કે એણે જે કંઈ કર્યું છે એ આપણા કલ્યાણને માટે કર્યું છે. એણે જે કંઈ કર્યું છે, જે કંઈ કહ્યું છે, તેમાં આપણું નિતાંત એકાંતે આપણું હિત અને કલ્યાણ છે. આ વાત સમજમાં ન પણ આવે, ન પકડાય. સમય પરિસ્થિતિ કદાચ આપણને એ ભાન કરાવે તો વાત જુદી છે, બાકી સરળતાથી જો આપણા ચિત્તની શુદ્ધિ ન હોય તો ન પકડાય. આપણને કોની વાત પકડાય? ખુશામતિયાઓની, જે સતત આપણું હાજિયા કરનારા છે. એટલે વી વોન્ટ કલીગ્સ, કોર્ટિયસ, હજુરિયાઓ ગમે આપણને, આપણા કલ્યાણ મિત્ર ન ગમે. સંસારનો આ માર્ગ છે. પરમાર્થમાં આવું ન થાય એટલે કૃપાળુદેવે આ પત્ર અંબાલાલભાઈને લખ્યો કે જ્ઞાની જ્યારે મુમુક્ષુ સાથે કોઈ વ્યવહાર કરે અને એમાં કંઈ પણ પ્રકારનો પરિશ્રમ હોય ને પરિશ્રમ આપણને લાગી જાય તો તમને એમ લાગે કે એ તો અપરાધ છે, આ તો આવી વાત કરે છે, તો પણ કે અમારો અપરાધ તમે ક્ષમા કરજો. તમારો એ ભાવ અમે એવો અપરાધ કરીને પણ તમારું હિત કરશું, તમને ખોટું લાગે તોય તમારું અમે હિત કરશું. આ કલ્યાણ મિત્ર, આ જ્ઞાનીની નિષ્કારણ કરુણાનું સ્વરૂપ સમજવું દુષ્કર છે. જ્ઞાની પ્રત્યે, ગુણીજન પ્રત્યે આવી શ્રદ્ધા થવી કે નહીં, હવે એ ભૂમિકા ઉપર છે, એ ક્યારેય અમારું અહિત તો નહીં જ કરે, અમારું અનિષ્ટ તો ક્યારેય ન ચિંતવે, ભલે ને અમને ગમે તે કદાચ આપ્યું અને એનું રહસ્ય અમે સમજી શકીએ કે ન સમજી શકીએ, પામી શકીએ કે ન પામી શકીએ, પરંતુ જ્યાં સુધી એનો આશયનો સંબંધ છે, એનો ઈરાદાનો સંબંધ છે, એના ભાવનો સંબંધ છે, ત્યાં સુધી અમારું એમાં કોઈ પણ પ્રકારનું અનિષ્ટ હોય નહીં, પણ સર્વ પ્રકારનું હિત અને મંગલ અને કલ્યાણ એ જ હોય. વ્યવહારની અંદર દાખલો આપે કે માં જેવો નિર્વ્યાજ પ્રેમ, નિસ્વાર્થ પ્રેમ જગતમાં બીજા કોઈ સંસારી વ્યવહારમાં સંભવતો નથી. એક જ સંબંધ છે, માં અને પુત્ર. તો પુત્ર માને મારી નાખે અને માનું કાળજું લઈને જાતો હોય છે અને એમાં ઠેસ આવે છે, તો પણ એ કાળજામાંથી પણ શબ્દ નીકળે છે કે ખમા મારા દીકરાને, તને ખમા. આ વાત જેના રોમે રોમની અંદરથી આ અદ્ભુત દિવ્ય પ્રેમની અનુભૂતિ માટે આ સમાજશાસ્ત્રના નિષ્ણાતોએ આવો પ્રેમ જગતની અંદર માના સંબંધની અંદર ગાયો છે. છે કે નહીં એ વાત આવી પછી, કાળ દોષ કડીથી થયો નહીં. આજે તો એ માં પણ ભૂલી ગઈ છે, કારણ કે જેટલો સ્વાર્થ એટલો આ સંબંધ ભૂલાય. આ હવે એકાંતે સત્ય નથી, હવે અપેક્ષા એ સત્ય છે. એવી માતાઓ પણ આ જગતમાં હજુ વિદ્યમાન છે અને એવી માતાઓ પણ છે કે હવે સ્વાર્થને કારણે એ કંઈ દીકરા બીજી વાતમાં કંઈ પડતા, પણ એ તો કાળદોષ છે. પણ સમાજશાસ્ત્રીઓએ આ સંબંધને ગાયો છે કે આથી માથી ઉચ્ચતર સંબંધ બીજો નથી. પ્રભુને ઓળખવા માટે થઈને એણે કહ્યું છે કે જ્ઞાનીનો પ્રભુનો સંબંધ ભક્ત સાથે, શિષ્ય સાથે કેવો હોય? તો કે જેવો સંબંધ માનો દીકરા સાથે હોય એવો. હવે એ જે કંઈ એને ઉપમા આપી હતી એ ઉપમા આજે તો હવે એમાં સુધારો કરવો પડે તો કરે, પણ કૃપાળુદેવ અહીંયા કહે છે કે જે આવો ક્યાંય ભાવ આવવો જોઈએ નહીં. એટલે એ કદાચ ભાવ આવી જાય તમને તો અમને ક્ષમા કરજો. જ્ઞાની પુરુષ કહે છે અમારો અપરાધ તમે ક્ષમા કરજો, પણ અમે અપરાધ કરીશું એટલા માટે કે તમારા હિતનો ભાવ અમારો મંદ પડતો. આ ઋણાનો ભાઈ છે. તમારા પ્રત્યેનો જે એક અમને ભાવ છે પરમાર્થ માર્ગમાં, ઋણાનું બંધનો ભાવ જાગે તો જ્ઞાની હંમેશા એનું કલ્યાણ જ કરે. એ ગમે એટલો અપકાર કરે તો પણ એનું કલ્યાણ કરે. હેમચંદ્રાચાર્ય ભગવાને યોગશાસ્ત્રની રચના કરી અને 24 તીર્થંકરની સ્તુતિ બનાવી. જે 24 તીર્થંકરો જેમણે આ વિતરાગ શાસનનું આવું તીર્થ આપણને આપ્યું છે તરવા માટે, એનો મહિમા, એની સ્તુતિ અને એના પ્રત્યે પોતાની કેમ કર્તવ્યતા વ્યક્ત કરવા માટે જ્ઞાનીઓ હંમેશા ગ્રંથનો પ્રારંભ પરમાત્માની સ્તુતિ કરીને કરે, એને મંગલાચરણ કહે છે. અને એની અંદર ભગવાન મહાવીરની સ્તુતિ આવી 24મી, અને એ શબ્દો લખે છે હેમચંદ્રાચાર્ય, કૃપા પરાધે પીજીને કૃપા મંથર તારયો ઈષદ બાષ્પા દ્રયો ભદ્ર શ્રી વીર જીન નેત્રયો. એ કહે છે જગતની અંદર ઉપકાર કરનારા પ્રત્યે તો ઉપકાર વૃત્તિ હોય એ તો સમજી શકાય એવી વાત છે પ્રભુ, એમાં અમને કંઈ બહુ કષ્ટ પડતું નથી, પણ જીવનભર જેને અપકાર કર્યો એના પ્રત્યે પણ આટલો ઉપકાર. કૃતા પરાધેપી જીને, જેણે અપરાધ કર્યો છે એના ઉપર, જીનેશ્વર ઉપર જેણે અપરાધ કર્યો છે, કૃપા મંથર તારયો, અને એના ઉપર પણ તમે એને તારવાની દ્રષ્ટિ રાખો છો. ઈષદ બાષ્પાદ રહ્યો ભદ્ર શ્રી વીર જીને નેત્ર, હે ભગવાન તમારી આંખમાં આવા અપકારી પ્રત્યે પણ કરુણાના આંસુ. સંગમ નામનો દેવ ભગવાનની સાધનામાં વિક્ષેપ કરવા માટે 6-6 મહિના સુધી ઉપસર્ગ કરે છે, પ્રાણાંત ઉપસર્ગ કરે છે, ભગવાનની ગોચરી પણ ભ્રષ્ટ કરી નાખે છે, ધ્યાનની અંદર અનેક પ્રકારની દૈવિક શક્તિથી રૂપ વિકૃવીને ક્યારેક જંતુ રૂપે, ક્યારેક સર્પ રૂપે, ક્યારેક વિછી રૂપે અગણિત વેદનાઓ પ્રભુને આપે છે, અને છેલ્લે તો કાળચક્ર રૂપે ભગવાનનું અડધું શરીર જમીનની અંદર લટાઈ જાય છે. એવો પ્રાણાંત ઉપસર્ગ કરે છે તો પણ વીર પોતાના ધ્યાનમાંથી ચલિત થતા નથી. એને જોયું કે મારું છેલ્લું શસ્ત્ર હતું એ હવે પૂરું થયું, મારી જેટલી દેવગતિની લબ્ધિ શક્તિ હતી વિકુરવાની એ બધી પૂરી થઈ. તો પણ આ તો અડગ છે, આ કાળા માથાનો માનવી, આ કોઈ જ્ઞાની પુરુષ. એટલે એને એમ થયું કે વાત તો સાચી છે, જે ઇન્દ્ર મહારાજાએ જેની સ્તુતિ કરી છે તીર્થંકરની, એ તો ખરેખર આવો મહાપરાક્રમી છે. એટલે એણે 6 મહિના પૂરા થયા અને પોતાનો સ્ટોક જે હતો હેરાનગતિનો એ બધો નષ્ટ થયો, બધા જેને કહીએ એનું શસ્ત્ર સરંજામ એ ખૂટી ગયો, બમગાળો ખૂટી ગયો, ભગવાનને પગે લાગી અને એ જાય છે. પ્રભુના વંદન કરીને જાય છે ત્યારે ભગવાનની આંખમાં, શાસ્ત્રકારો લખે છે કે ભગવાનની આંખમાં આંસુ હતા. રાજપાટ છોડ્યું ત્યારે, યશોધરાને છોડી ત્યારે નહોતા, એને દીકરી જમાઈને છોડ્યા ત્યારે નહોતા, ભગવાનના જીવનમાં એક જ વાર આંસુ આવ્યા છે. લખે છે શાસ્ત્રકાર, જ્ઞાની ભગવંત લખે છે એક જ વાર ભગવાનની આંખમાં આંસુ હતા. ક્યારે? આ સંગમ નામનો દેવ એ જ્યારે જાય છે પાછો, 6-6 મહિના સુધી આવો ઉપસર્ગ કરીને પાછો જાય છે નિષ્ફળતા ભરીને, શું કામ આંસુ આવ્યા? ભગવાને એના જ્ઞાનમાં જોયું કે ઓહો, મારા સમીપમાં રહેનારો કોઈ પણ જીવ હોય તો પણ મુક્તિ માર્ગને પામે, પણ આ જે જાય છે એની મુક્તિ થવાની નથી. શું કામ? આ અભવી છે, આ જીવ અભવી છે, અમારા સંઘમાં આવીને પણ ઓહો આનું કલ્યાણ થશે નહીં. પોતાને એમ થાય છે કે અમારા સંઘમાં આવવા છતાં ભલે એને તો અપકાર જ કર્યા છે, પણ એના તરફ મારાથી ઉપકાર થઈ શકશે નહીં. શું કામ નહીં થઈ શકે? કે એની પ્રકૃતિ જીવની એવી છે, એ અભવી છે, એટલે ભગવાનને એનો ખેદ છે અને આંખમાં આંસુ છે. આ જ્ઞાનીની અમાપ કરુણા, નિષ્કારણ કરુણા, આ તીર્થંકરોનું સ્વરૂપ જૈન દર્શનમાં, અરિહંતોનું સ્વરૂપ, આચાર્યનું સ્વરૂપ, ઉપાધ્યાયનું સ્વરૂપ, સાધુઓનું સ્વરૂપ, આ પદમાં વિરાજમાન કોઈ પણ આત્મા હોય પણ એ પંચ પરમેશ્રી છે. પરમેશ્રી છે એટલે જગતના સર્વ જીવોનું એ કલ્યાણ વિશે છે. એટલે કહ્યું પદમમ હવૈ મંગલમ, આ નમસ્કાર મંત્ર જેવો તો મહામંગલકારી એ કંઈ મંત્ર નથી. એવા આત્માઓને અહીંયા નમસ્કાર છે કે જે આત્માઓ આ જગતના સર્વ જીવોના કલ્યાણને જ ઈચ્છે છે, એ પદમાં વિરાજિત છે, અધિષ્ઠિત છે. એટલે એ નૌકાર મંત્ર માત્ર આવા આત્માઓ પ્રત્યે આપણો ભક્તિભાવ, આપણો નમસ્કાર ભાવ, આપણો અર્પણ ભાવ, એ પણ જીવના મંગલનું કારણ છે અને જીવનના સર્વ મંગલ કરતા આ પહેલું મંગલ છે. કૃપાળુદેવ કહે છે, અપરાધમાં અમે પ્રવર્તીએ છીએ તે અપરાધ ક્ષમા કરવા યોગ્ય છે, અને એવી અમારી કોઈ પણ પ્રવૃત્તિ અમે તો આ જાણીને કરીએ છીએ કે આજે અમને ખબર નથી એમ નહીં, આ અપરાધ થાય જો તમને પરિશ્રમ લાગે તો, અમારા પ્રત્યે ક્વચિત પણ અસ્નેહ ન થાય તેટલો લક્ષ પણ રાખવો. જોજો તમારા ભાવમાં ક્યાંય અસ્નેહના પરિણામ, જ્ઞાની પ્રત્યેનો અસ્નેહ જીવને સંસાર તરફ ઘસડી જશે. પહેલી ભાવના, પહેલી દ્રષ્ટિ મોક્ષ માર્ગમાં મૈત્રી, ધર્મ પ્રત્યે મૈત્રી, દેવ પ્રત્યે મૈત્રી, ગુરુ પ્રત્યે મૈત્રી, એ મારા ઉપકારી છે. હું કરું ન કરું એની વાત જુદી છે, મારાથી થાય ન થાય એની વાત જુદી છે, મારી અત્યારે યોગ્યતા જાગી હોય કે ન જાગી હોય વાત જુદી છે. પરંતુ એના પ્રત્યે અમૈત્રીનો ભાવ ન જોઈએ. એટલે હરિભદ્ર સુરી આચાર્યએ જે યોગ દ્રષ્ટિ સમુચયમાં કહ્યું છે કે આ પહેલું, આ માર્ગે પહેલું કદમ તો કે એને ધર્મ તત્વ સાથે મૈત્રી. પહેલી દ્રષ્ટિ, આઠ દ્રષ્ટિમાં પહેલી દ્રષ્ટિ મૈત્રી. જીવને મૈત્રી દ્રષ્ટિ જોઈએ, દેવ ગુરુ અને ધર્મ પ્રત્યે, ગુણીજનો પ્રત્યે, જ્ઞાની પ્રત્યે, ગીતાર્થ પ્રત્યે, જેઓ કેવળ પોતાના સ્વાર્થથી પર થઈને આપણું કલ્યાણ, આપણું મંગલ, આપણું હિત છે, પછી કેટલો આપણો અનુબંધ થાય એ વાત જુદી છે, એના પ્રત્યે ક્યારે અસ્નેહ ન થવો. હું દર્શન કરું કે ન કરું ભગવાનના, હું ગુરુ મહારાજના વ્યાખ્યાનમાં જાઉં કે ન જાઉં, ધર્મના કોઈ આચરણ મારાથી થાય કે ન થાય, પણ એના પ્રત્યેની મને ક્યારે અસ્નેહનો ભાવ ન આવવો જોઈએ. અસ્નેહ શબ્દ બહુ જબરજસ્ત છે. ત્યાં દ્વેષ પણ નથી, એ પ્રકારની ઘૃણા નથી, તિરસ્કાર નથી, તો બહુ આગળ ગયા, હાયર ડિગ્રી છે. લેશ માત્ર પણ એના પ્રત્યે મને અસ્નેહ ન થવો જોઈએ. આ જ મારા તારક દેવ છે. આજ નહીં તો લાખ વર્ષે, ભલે આજે નહીં સમજાય, જેદી તેદી પણ જીવનું કલ્યાણ તો આવા પરમ તત્વની ઉપાસના તકી જ થશે. માટે મને એના પ્રત્યે અસ્નેહ ન થવો જોઈએ. બહુ લક્ષમાં લેવી જેવી વાત, અને શબ્દપ્રયોગ કેટલો સૌમ્ય છતાં કેટલો સૂક્ષ્મ. કોઈના પ્રત્યે અસ્નેહ ન થવો, અસ્નેહ ન થવો એટલે સ્નેહ હોવો, અસ્નેહ ન થવો એટલે સ્નેહ હોવો, પણ એનું ક્રિયાત્મક સ્વરૂપ ન હોય તો પણ ભાવાત્મક સ્વરૂપ એ અસ્નેહ. હા, ક્યાંય પણ કોઈ પણ પ્રકારનો અંશે પણ ન્યૂનતા નહીં. ક્રિયાત્મક ન થાય તો ભાવાત્મક તો રહે જ. આવું અસ્નેહ ક્યારે પણ અસ્નેહ ન થાય તેટલો લક્ષ પણ રાખવો ઘટે છે. સાથેનો ભાઈ રેવાશંકરનો કાગળ છે, તે અમારી પ્રેરણાથી લખાયેલો છે, વાત પોતે નથી આપી, લખી છે રેવાશંકરે અંબાલાલને, પણ અમે એને કહ્યું છે, જે રીતે કોઈનું મન ન દુભાય તેમ કરી તે કાર્ય કરવાની જરૂર છે. જે કામ સોંપ્યું છે અંબાલાલને એ કરવા માટે કૃપાળુદેવ તો સૂચના આપે છે કે રેવાશંકર તમને કંઈક લખશે, અમારી પ્રેરણાથી જ લખશે, એ તમારે કરવાનું છે એ કામ. તમને પરિશ્રમ લાગે તો અમે અપરાધ કરીએ છીએ, પણ અમારો અપરાધ તમે ક્ષમા કરજો, અને અમારા પ્રત્યેનો, અમારી આ પ્રવૃત્તિ પ્રત્યે તમને અસ્નેહ ન થાય એનો લક્ષ રાખજો. હવે કે છે કામ કેવી રીતે કરવું, જે રીતે કોઈનું મન ન દુભાય તેમ કરી તે કાર્ય કરવાની જરૂર છે. રેવાશંકર જે તમને જણાવે તે એવી રીતે કરજો કે જેમાં કોઈનું પણ મન દુભાય નહીં. અને તે વિશેના પ્રસંગમાં કંઈ પણ ચિત્ત વ્યાકુળતા ન થાય તેટલો લક્ષ યોગ્ય છે. અને એ આપેલું કામ એમાં કોઈનું મન ન દુભાય અને તમારા ચિત્તમાં વ્યાકુળતા ન થાય. કરનારના તમારે એ કામ કરવાનું છે તો એના કોઈપણ પ્રસંગમાં ચિત્ત વ્યાકુળતા ન થાય એટલો લક્ષ રાખજો અને કોઈનું મન ન દુભાય. આખો ધર્મ જૈન દર્શનમાં ભાવ ધર્મ છે. કામ કરવું એ તો દ્રવ્ય ક્રિયા છે. કામ કરી દેવું, મેં કરી દીધું બધું ગમે એમ કરીને, હુક ઓર કુક. ના, જૈન ધર્મ ભાવ ધર્મ સાથે સંકળાયેલો છે. કામ કરવું તો પણ એની રીત છે, અને એ રીત એ છે કે કોઈનું મન ન દુભાય એ એક ભાગ, અને કરનારના ચિત્તમાં વ્યાકુળતા ન થાય એ. ત્યારે આ કોઈ આપણે ભગવાનની આજ્ઞા ઉઠાવીએ, જ્ઞાનીની આજ્ઞા ઉઠાવીએ અને એનું પાલન કરીએ તો એની આ બે પૂર્વ શરત છે. ધીઝ આર ધ પ્રી કન્ડિશન કે આજ્ઞા પાલન કરવું, તો એનું આજ્ઞા પાલન એવી રીતે ન કરવું કે કોઈનું મન દુભાય, એવી રીતે ન કરવું કે પોતાના ચિત્તમાં વ્યાકુળતા થાય, એના પરિણામ બગડે. આ ભાવધારા બહુ સૂક્ષ્મ રીતે સમજવી જોઈએ, વિચારવી જોઈએ કે કેટલી વાર આપણે ઘણું કરતા હોઈએ પણ જ્ઞાનીઓએ કહેલી આ બે અવસ્થા છે એની જાળવણી થાય છે કે કેમ, અને તો જ એનું સ્વરૂપ ધર્મનું છે, અન્યથા નહીં, અન્યથા નહીં. પત્ર અહીંયા પૂરો થાય છે. 480 પોષ વદ એકમ મંગળવાર 1950. આજે આ પત્ર લખવાનો હેતુ થાય છે તે અમને ચિત્તમાં વિશેષ ખેદ રહે છે તે છે. ખેદનું કારણ આ વ્યવહારરૂપ પ્રારબ્ધ વર્તે છે તે કોઈ રીતે છે કે જેને લીધે મુમુક્ષુ જીવ પ્રત્યે ક્વચિત તેવો પરિશ્રમ આપવાનો પ્રસંગ થાય છે, અને તેવો પરિશ્રમ આપતા અમારી ચિત્તવૃત્તિ સંકોચ પામતી પામતી પ્રારબ્ધ ઉદય વર્તે છે. તથાપિ તે વિશેનો સંસ્કારિત ખેદ ઘણો વખત સ્ફુરિતપણું પામ્યા કરે છે. ક્યારેય પણ તેવા પ્રસંગે અમે લખ્યું હોય અથવા શ્રી રેવાશંકરે અમારી ઈચ્છા લઈ લખ્યું હોય તો તે કોઈ વ્યવહારિક દ્રષ્ટિનું કાર્ય નથી કે જે ચિત્ત આકુળતા કરવા પ્રત્યે પ્રેરાયું હોય એવો નિશ્ચય સ્મરણ યોગ્ય છે. પત્ર છે, આપણી પાસે એનો સંદર્ભ નથી. ઉપરના સંદર્ભમાં પત્ર છે, પણ કયું કામ અપાયું છે કે જેને કારણે પરમ કૃપાળુ દેવને પણ અહીંયા એની ખેદ વર્તે છે. એ લખે છે કે આ પત્ર લખવા અંબાલાલભાઈ ઉપરનો જ છે. આ પત્ર લખવાનો હેતુ છે તે અમને ચિત્તમાં વિશેષ ખેદ છે. શેનો ખેદ છે? ખેદનું કારણ આ વ્યવહારરૂપ પ્રારબ્ધ વર્તે છે તે કોઈ રીતે છે. અમે અત્યારે વ્યવહારમાં બેઠા છીએ અને એ વ્યવહાર અમારો ઈચ્છાને આધીન છે કે પ્રારબ્ધને આધીન? અમે વ્યવહારમાં છીએ જેને કારણે અમને ખેદ વર્તે છે, પણ અમારો વ્યવહાર પ્રારબ્ધરૂપ વર્તે છે. પ્રારબ્ધરૂપ એટલે અમારી ઈચ્છાનો નથી. આ જે કાંઈ વ્યવહાર અમે કરીએ છીએ, જે સંબંધોમાં અને જે સંયોગોમાં અમે રહ્યા છીએ, અને બાહ્ય ક્રિયાની પ્રવૃત્તિ જે કાંઈ તમને દેખાય છે એ કોઈ એની અંદર અમારો વ્યવહાર ઈચ્છાનો નથી, ઉદયનો છે, પ્રારબ્ધનો છે. જીવે પોતાની જે કાંઈ વ્યવહાર હોય એનું આકલન કરી શકે કે હું કેટલી ડિગ્રી સંસારમાં મારી ઈચ્છાથી છું અને કેટલી ડિગ્રી માત્ર પ્રારબ્ધી, એટલે પૂર્વના કોઈ એવા કર્મના સંયોગો છે કે કર્મને આધીન થઈને પણ આ સ્થિતિ પસાર કરવી પડે છે. જેમ કોઈ જીવ કારાગૃહમાં હોય, જેલમાં હોય, તો જેલમાં હોય એ ઈચ્છાથી ન હોય, પરંતુ પૂર્વે જે કર્મ કર્યું છે એનું જે ફળ છે, જે સજા સુનાવી છે કે 10 વર્ષનો કારાગૃહ છે, 15 વર્ષની જેલ છે કે 7 વર્ષની છે, તો તે સમયે એની મનસ્થિતિમાં શું છે? એનો જેલવાસ પ્રારબ્ધરૂપ છે કે ઈચ્છાનુસાર છે? એનો કારાગ્રહ તો એનો કારાગ્રહ પ્રારબ્ધરૂપ છે. પૂર્વે એણે જે દુષ્કૃત્ય કર્યા છે એની જે કંઈ સજા એટલે વિપાક એનો જે થયો છે, એ કર્મનું જે ફળ છે એ કારાગ્રહ છે. હવે એ કારાગ્રહ પ્રારબ્ધરૂપ છે, તો પ્રારબ્ધ રૂપની અંદર એની પોતાનું ઈચ્છા કેટલી,
તો કે લેશ માત્ર નહીં, એક જ ભાવ ક્યારે આમાંથી છૂટી. પછી જેલ સુધારણામાં જોડાય કે મુક્તિમાં જોડાય. પેલા વાત કરી હતી ને કે મહારાજાએ સમ્રાટે જન્મદિવસને દિવસે જેલમાં ગયા અને કહ્યું કે સમ્રાટનો જન્મદિવસ છે, ગામ આખી રૈયતને સુખી કરી છે, તો જેલના કેદીઓ એ પણ આપણી રૈયત જ છે, પ્રજા છે, એને સુખી કરવી જોઈએ. રાજા કે ચાલો જે માગે એ આપો. તો બધા કેદીને લાઇનમાં રાખી દીધા, પૂછ્યું માગો, જે માગો, એ આજાનો જન્મદિવસ છે, માગતા ભૂલા, જે માગવું હોય. તો કોકે માગ્યું કે થેપલા મળે છે, એની યારે ઘી ચોપડવા મળે તો સારું, રોટલા મળે છે, એક મળે છે ને મળે, બે મળે તો સારું. કોકે કીધું કપડાં ધોવા હાબુ મળે તો સારું. કોકે કીધું બે વાર નાવાનું દો તો સારું. કોઈકે કહ્યું કે શિયાળામાં ટાઢરાય ધાબળો દો તો સારું. ઓલો સમ્રાટ તો દેવા જ બેઠો હતો, જે જોઈ લઈ જાઓ, જાઓ વારે, આને હવે ફરસાણ દેવું, આને કપડાં દેવા, આને ધાબુ દેવો, આને નાવા પાણી દેવું, બધું દીધું. કેટલી વસ્તુ માગી લીધી. એક જણો કે મારે કાંઈ માગવું નથી. દિવાનજીએ કીધું કે આ સમ્રાટનું અપમાન કહેવાય, કાંઈક તો માગવું જોઈએ તારે. તો કે પેલા એ બધાની વચ્ચે કબૂલ કરે કે હું જે માગીશ એ આપશે. અરે આપવા જ આવ્યા છે, આ તો સમ્રાટ છે, આને શું ભૂખ છે, આપવા જ આવે. એ બધું તમારી વાત બધી વાત માન્ય, પણ પેલા આ બધાની વચ્ચે પેલા કહ્યું કે હું જે માગું એ સમ્રાટ આપશે, એમ સમ્રાટ પોતે કબૂલ કરે તો હું માગું, નહીં તો મારે કાંઈ માગવું નથી. આ બધાએ માગ્યું, એમાં બધું ઘણું બધું આવી ગયું, મારે કંઈ જોયતું નથી. રાજાને એમ થયું કે આ તો આપણું અપમાન કહેવાય. એટલે એણે દિવાનજીને કીધું, છોડો વાત, ચાલ હું તને કહું છું કે તું જે માગીશ એ આપીશ. ઓલાએ કીધું મુક્તિ, આ જેલમાંથી મને અહીંથી છોડો, મારા થેપલાય નથી જોતા, મારા હાબુય નથી જોતો, મારા ધાબળાય નથી જોતા, આ સંસારમાં કોઈ વૈભવ પ્રભુ અમારે જોઈતા નથી.
માનવ માગે દીકરાને, માગે પુત્ર પરિવાર, માગ્યા સુખડા જો મળે તો સિદ્ધ ફરે છે બેહાલ કલ્પના, સિદ્ધ કરો રે ધણીએ, ધાર્યું હોય તે થાય તમે ખોટી કલ્પના, સિદ્ધ કરો રે ધણીએ, ધાર્યું હોય તે થાય.
તારા પ્રારબ્ધમાં હોય ને એ જ મળશે, નથિંગ મોર ધેન ધેટ એન્ડ નથિંગ અર્લિયર ધેન ધેટ. સમયથી પહેલા કે પ્રારબ્ધ વધારે ક્યારેય કોઈને પ્રાપ્ત થતું નથી, ભલે ને અબજોની સંપત્તિ આ દુનિયામાં હોય. તેથી તારી માલિકી નો થાય. આ વિશ્વનો અફર નિયમ, એમાં શ્રદ્ધાન થવું જોઈએ, પણ હું પણ હોવાને કારણે આ શ્રદ્ધામાં એ આડો આવે, પ્રતિબંધ કરે. ના ના, એમ કઈ અમે જેવા તેવા છીએ, એમ અમારી તાકાત ઓછી સમજો છો? તારી તાકાત ગમે તેવી હોય, આ વિશ્વના વસુંધરાનો ન્યાય છે, કુદરતનો કાયદો છે, કર્મનો સિદ્ધાંત છે, આમાં તારું કાંઈ. જ્ઞાનીઓ તો એની રીતે સમજાવે. અહીંયા કહે છે કે અમને વ્યવહાર પ્રારબ્ધરૂપ મળતે છે, એને કારણે કેટલીક મર્યાદાઓ છે, જેને લીધે મુમુક્ષુ જીવ પ્રત્યે ક્વચિત તેવો પરિશ્રમ આપવાનો પ્રસંગ થાય છે. નહીં તો કદાચ એ કામ તો અમે જાતે કરી આવ્યા હોત. કોઈક એવું હશે કે કૃપાળુદેવને વ્યવહારના બંધનને કારણે એ કામ થઈ શકતું નહીં હોય, તો એણે રેવાશંકરે કહ્યું કે તમે ચિંતા કરો, માં હું તમારા ઓલા પેલા અંબાલાલભાઈ છે એને લખી નાખીશ. રેવાશંકરે લખવાનું લખ્યું, પણ આને અંબાલાલને સીધું કામ ન લખ્યું, ભૂમિકા લખી કે કઈ ભૂમિકામાં મળે છે ને તમારી ભૂમિકા કઈ હોવી જોઈએ. અંબાલાલની મુમુક્ષુતા જળવાઈ રહેવી જોઈએ, કામ થાય કે ન થાય, કોઈનું પણ મન દુભાવવું ન જોઈએ, ચિત્તમાં એની વ્યાકુળતા ન થવી જોઈએ, અને સંતો પ્રત્યે એને ક્યારે અસ્નેહ ન થવો જોઈએ. શું કરુણા છે! સંતોની કરુણાનું વ્યવહારિક સ્વરૂપ જ્યારે આપણે જોઈએ ત્યારે ખ્યાલ આવે છે. બાકી કરુણા તો જબરજસ્ત શબ્દ, જોરદાર આપણે બોલીએ એમાં કાંઈ વળે, પણ એક એક જીવ એ ક્યાંય અટકાય નહીં, એ ક્યાંય રોકાય નહીં, એ ક્યાંય પછડાય નહીં, એ ક્યાંય કોઈ અપરાધ ભાવમાં સરી ન પડે. આટલી બધી દક્ષતા, આટલી બધી કાળજી, એ તો કોણ લે? એ ગુરુ, એ જ્ઞાની, એ સંત, એ ગુણીજન, એ ગીતાર્થ, એ અરિહંત. કેવું સ્વરૂપ છે માર્ગનું! આ પાંચેય પ્રકારના પદમાં રહેલા આત્માઓ જગતના જીવોના કલ્યાણ કરી છે. એ અરિહંત પદમાં હોય, સિદ્ધ પદમાં હોય, એ આચાર્ય પદમાં હોય, ઉપાધ્યાય પદમાં હોય કે સાધુ પદમાં હોય. પરમમ હવઈ મંગલમ, પહેલામાં પહેલું જીવનું મંગળ હોય તો આ જ લોકો છે, આ પંચ પરમેશ્વરી છે. એના સહારે તું એ પદમાં સ્થાપિત થઈ જઈશ. એ પદમાં સ્થાપિત થયા વિના પૂર્ણ પદની, પરમ પદની પ્રાપ્તિ થાય નહીં. એટલે કે છે કે તેવો પરિશ્રમ આપતા અમારી ચિત્તવૃત્તિ સંકોચ પામતી પામતી પ્રારબ્ધ ઉદય વર્તે છે. પ્રારબ્ધનો ઉદય એવો છે જેથી કરીને એ પરિશ્રમ તમને આપવાનો છે. તથાપી તે વિશેનો સંસ્કારિત ખેદ ઘણો વખત સ્ફુરિતપણું પામ્યા કરે છે. સંસ્કારિત ખેદ, અમારા મનની અંદર રહેલા જે આ સંસ્કારો છે કે બને ત્યાં સુધી કોઈને પણ કંઈ પરિશ્રમ ન દેવો. અમે જાણીએ છીએ, છતાં આવું કંઈ થાય છે. ક્યારેય પણ તેવા પ્રસંગે અમે લખ્યું હોય અથવા શ્રી રેવાશંકરે અમારી ઈચ્છા લઈને લખ્યું હોય તો પણ તમે યાદ રાખજો કે તમને સોંપેલું કામ એ વ્યવહાર દ્રષ્ટિનું કાર્ય નથી. આ જબરજસ્ત વાત છે. તે વ્યવહાર દ્રષ્ટિનું કાર્ય નથી કે જે ચિત્ત આકુળતા કરવા પ્રત્યે પ્રેરાયું હોય એવો નિશ્ચય સ્મરણ યોગ્ય છે. તમારી ચિત્તની આકુળતા થાય એવો ક્યારે એમાં લક્ષ્ય હોય નહીં. એ કામ તમારે પરિશ્રમ લઈને કદાચ કરવું પડે, તમને પરિશ્રમ થાય, પણ તમારે એમાં આકુળ થવાની જરૂર નથી. કારણ કે આકુળતાની દ્રષ્ટિથી એ કામ તમને સોંપવામાં આવ્યું નથી અને વ્યવહાર દ્રષ્ટિથી પણ આપવામાં આવ્યું નથી. તો દ્રષ્ટિ તો પરમાર્થની છે, અને પરમાર્થની દ્રષ્ટિનો મતલબ શું? કે તમારા હિતનું કલ્યાણકારી હોય તો જ એ તમને કહેવામાં આવ્યું, અન્યથા નહીં. એ વાત જો બેસે કે મારા હિતની વાત કરે જ્ઞાની, કરે કોઈ દિવસ, મને ગમે કે ન ગમે, મને સ્વીકૃત થાય કે ન થાય, એમાં મારા ચિત્તની અંદર વ્યાકુળતા કદાચ આવી જાય તો મારો દોષ હશે. પણ જ્ઞાનીએ તો કહે છે કે ચિત્ત આકુળતા કરવા પ્રત્યે પ્રેરાયું નથી અમારું ચિત્ત. જેને પરિશ્રમ આપીએ એની ચિત્તની આકુળતા થાય એવું પ્રેરણા નથી. આપણે કોકવાર કોકને કામ વળગાડીએ, હાલ એવું વળગાડીએ, હારું ત્યાં ઠેકાણે આવશે, પછી ખબર પડે કે કેટલી બી એવું ખો થાય. એટલે આ બીજાને ખબર પાડવાનું રહેવા દે, તું તારી જ ખબર પાડ. આ માર્ગ આત્મશુદ્ધિનો છે, કોઈની શુદ્ધિનો નથી. કોઈની શુદ્ધિ થાય એ તો આ પ્રકારનું કે એના હિત માટે થઈને તું કે. આને તો કોકને મારે સુધારવો છે ને, નબળાવવો છે ને, દેખાડી દેવું છે ને, આમ કરી દઉં ને, એને ખબર પડે કે કોની યારે પનારો પડ્યો તો આપને અમારી મૈત્રી દેખીએ, દુશ્મની નહીં દેખી, આવા બધા બધા બોલ બોલ કરે બોલ. અને એમાં તો એવો પાછો ભૂરાયો થાય, આ અહમભાવ તો કેટલો ચલકે. વાહ, તમને અમારી દુશ્મની નહીં દેખી, આ સિનેમાના સંવાદ ક્યાં લઈ જશે? જાણે અજાણે મનની અંદર કેટલો કચરો નાખે છે ખબર છે, અહમને કેટલું ઉજાડે છે. ક્યારેય જીવને પોતાના સ્વસ્વરૂપમાં સ્થિત થવા દેતો નથી. ક્યારે પણ એને આવા આલંબનો ધર્મના મેળા હોય તો પણ આ એવું વાતાવરણ દૂષિત, જે મોલા અબુલ કલામ આઝાદે કીધું કે દેશનું કલ્યાણ 70% વિકાસશીલ દ્રષ્ટિનું રાજકારણ હોવું જોઈએ, વિકાસનું રાજકારણ, અને 30% રાજકીય હોવું જોઈએ. આજે ઉલટું છે, વિકાસનું રાજકારણ નથી. વિકાસનો કોઈ ધોરી ધુરંધર પથ પ્રદર્શક આપણને ખપતો નથી, આપણને માન્ય નથી, અને વાત રાત ને દિવસની કરવાની છે વિકાસ. અમારો તો વિકાસ જોઈએ, વિકાસના નામે મત, વિકાસના નામે ઢંઢેરો વગેરે બધું, પણ બધી જૂઠ જૂઠ અને જૂઠ, આડંબર આડંબર ને આડંબર. તમને કોઈ એવો માર્ગ, એવો પુરુષ એ સ્વીકાર્ય નથી જે વિકાસને માટે જેનું જીવન સમર્પિત છે, અને જે 20 વર્ષ સુધીનો દેશનો વિકાસ જોઈને જે પોતાના આખા વ્યવહાર છે એને ઢાળતો હોય, વ્યક્તિગત જીવનની આકાંક્ષાઓને બાજુ ઉપર મૂકીને, એ માણસ આપણને પસંદ નથી. અને છતાં રાષ્ટ્રભક્તિના ગુણગાન ગાયા કરવાના કે આપણા સિવાય કોઈ છે. આખી વાત એવી રીતે બની જાય છે
એટલે સંસારની અંદર આપણને આપણા અહમને પુષ્ટ કરે એવા લોકોને જ ભરમાર છે. તે સમયે જ્ઞાની તરફથી જો કંઈ આવી પ્રકારનું આપણે એક્ટિવ થવું પડે અથવા તો કંઈ પણ પ્રકારનું આપણા ઉપર કંઈ માર્ગદર્શન મળે ત્યારે આપણને ઓળખ હોવી જોઈએ કે જ્ઞાની ક્યારેય મારા અહિતની વાત કરે નહીં, જ્ઞાની ક્યારેય મારું અનિષ્ટ ઈચ્છે નહીં. આ શ્રદ્ધા આવે એ ધર્મમાં ટકી રહે, એના પુરુષાર્થમાં એના શ્રદ્ધાનમાં. ધર્મ આજે કરે છે ન થાય કંઈ વાંધો નહીં, પણ એનું શ્રદ્ધાન પાકું. જેમ આપણે આજે એક સ્તવન દેવચંદ્રજી મહારાજનું લીધું, એ સ્તવનની અંદર દેવચંદ્રજી મહારાજે કહ્યું કે શુદ્ધ શ્રદ્ધાન વિના, આત્મ અવલંબન વિના, શુદ્ધ શ્રદ્ધાન અને આત્માનું અવલંબન નહીં હોય તો કાર્ય સિદ્ધ કેવી રીતે થાય? ભલે ને જગતમાં ગમે એટલા લોકો ઉપદેશકો હોય. દેવગુરુ ધર્મની શ્રદ્ધા કહો કિમ રહે, આવી શ્રદ્ધા વિના ધર્મના કોઈ પણ આચરણ કરે તો એ ફળ કેવી રીતે આવે? તાર હો તાર, હે ભગવાન તું મને તાર, તો મારી આ શ્રદ્ધા આપ મને. કામ થાય ન થાય, આજે થાય કાલ થાય, એક ભાવમાં ન થાય, પાંચ પચીસ ભાવ કરવા પડે, પણ શ્રદ્ધાન જેનું શુદ્ધ હશે, આવું શુદ્ધ શ્રદ્ધાન કે મારું મંગલ કેવલ જ્ઞાનીથી થશે, સંસારીઓના મતલબીઓથી ન થાય. કોઈ કાળે જીવના કલ્યાણ મિત્રને શોધતા આવડવું જોઈએ આપણને. આપણે ઘણા ભાઈબંધો દોસ્તારો સંબંધો સંપર્કો શોધીએ છીએ, એ બધા જગતના ટેમ્પરરી પ્રભાવો છે, પણ સનાતન અને સાત્ય મારા જીવનને પથ પ્રદર્શક માર્ગદર્શક, કોઈ મસાલ જેવું જીવન, કોઈ એવું ચરિત્ર એ મારા જીવનમાં જો હોય તો એ જ મારા યાત્રાનું પ્રેરક બળ થશે, એ જ મને સાચા માર્ગે દોરશે. ક્યારેક ભૂલો પડી જઈશ તો મને એ જ દોરશે, બાકીના તો કદાચ ધક્કો જ મારી દેશે. એટલે છેલ્લે જ્ઞાની પુરુષ પ્રત્યે જે ભાવ વ્યક્ત કર્યા છે એક સ્તુતિમાં, બહુ પરમ ભક્ત એવા એણે કહ્યું છે કે ભલે હો રાત અંધારી, ભલે હો રાત અંધારી, દીવો લઈ આપ ઉભા જો. અમારા સંસારમાં ગમે એટલો અંધકાર કેમ ન હોય, આ પરિભ્રમણમાં દુષમ કાળ આવે, દુષમ દુષમ કાળ આવે, પણ હે પ્રભુ તમે મારી પાસે જો દીવો લઈને ઉભા હો તો મને કંઈ ખેવ ના. ભલે હો રાત અંધારી, દીવો લઈ આપ ઉભા જો. સત્પુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો.